જગત આખું કાળને આધીન છે, કાળને ગતિ છે, એ ક્યારેય પણ રોકી શકાતું નથી. પ્રવાહ જેમ વહ્યો જાય પાણીનો, એમ સમય પણ વહેતો જ રહેશે, અખંડ રહેશે. સમયના ની ગતિને કોઈ રોકી શકતું નથી. આ સૃષ્ટિ, આ સર્જન હજારો યુગો થઈ ગયા અને એનું સાતત્ય ચાલ્યા જ કરતું હોય. ત્યારે એ નથી હોતું એમ. દરેક કાળ, દરેક દેશમાં આ સૃષ્ટિનું અસ્તિત્વ કોઈ ને કોઈ પ્રકારે હોય છે. અવધૂત યોગીરાજ સંતરામ મહારાજ આત્માની શાશ્વતતા કે હમ થે ભી હૈ ભી રહેંગે ભી, કાળને જેમ કોઈ બંધન નથી એમ આત્માને પણ જે પરમ ચેતના છે એને કોઈ બંધન નથી. કાળની ગણતરી માટે એના વિભાગ પાડવામાં આવ્યો, પરંતુ કાળ શાશ્વત છે, સનાતન છે, એને કોઈ ભેદ નથી, એનો કોઈ ટુકડો નથી. બસ એ જ લક્ષ્યમાં રાખીને કાળની સંપૂર્ણ સમરસતા કે એનું અસ્તિત્વ છે, એની શાશ્વતતા છે, પણ એ કાળની શાશ્વતતા એ સાથે એ ચેતનાની પણ શાશ્વતતા. એટલે જગત બદલાશે, પરંતુ આત્માની શાશ્વતતામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી. એનું સ્વરૂપ જે સૂક્ષ્મ છે, અલક્ષ છે, જેને ઇન્દ્રિયોથી પણ ન જોઈ શકાય, મનવાણીથી પણ જેને કલ્પી ન શકાય, એ તત્વની શાશ્વતતાનું દર્શન કરવા માટે મહારાજે કહ્યું, સતયુગ મેં હમ જોગ લિયા. સતયુગમાં પણ હું હતો, ત્રેતામાં પણ હતો, દ્વાપર અને કલિકાલમાં પણ હું છું. કાલખંડ એ તો ગણતરી માટે છે, કાલભેદ જે કરવામાં આવ્યો છે એ માનવ જીવનને, એના ઇતિહાસને સાચવવા માટે. બાકી કાળને કોઈ ગણતરી હોતી નથી, માત્ર આપણે આ ધરતી પર રહીએ છીએ એટલે કાળનું બંધન. જ્યાં સૂર્યોદય ને સૂર્યાસ્ત દેખાય, પણ જ્યાં આ લોક આ પૃથ્વી ધરતી છોડીને બહાર નીકળી જાય તો સૂર્ય એમ એમ જ દેખાય, એનો ઉદય અસ્ત હતો જ. સમસ્ત અવસ્થા સતયુગમાં અવસ્થા હતી પોતાની યોગ સિદ્ધિ સાથે સાધન, સતયુગમાં યોગ સિદ્ધિની સ્થિતિ અવસ્થા એ સાધન હતી, અને એમાં પણ એ ચેતના એ પરમ તત્વ હતું. અને ત્યાં આગળ યોગના સાધન વડે પોતે પોતાના આત્માની અંદર સતત સ્થિરની અનુભૂતિ, સ્થિરતાની અનુભૂતિ કર્યા કરે. એ જ અવસ્થા દ્વાપરની અંદર ત્રેતામાં પણ તપસ્યાના સ્વરૂપે પણ મારી અંતર્મુખતાનો મેં ત્યાગ કર્યો નથી. સતયુગમાં યોગ ક્રિયાથી, ત્રેતામાં તપસ્યાથી પણ આત્માથી સહેજ પણ દૂર ન જવા, એ જ મારું સ્વરૂપ છે. આ સ્થૂલ છે તે હું નથી, એમાં રહેલી ચેતના એ જ મારું સ્વરૂપ છે. પણ એ ત્રણેય કાળ, ભૂત ભવિષ્ય ને વર્તમાન, કોઈ પણ કાળમાં કોઈ પણ સમયમાં એની વિસ્મૃતિ ન થવી જોઈએ કે હું મારું સ્વરૂપ કે આ છે. સતત એની અનુભૂતિ એવી રહ્યા કરે કે મારું સ્વરૂપ અવિનાશી છે, નામ રૂપથી પર છે. જ્યાં નામ ને રૂપ છે ને ત્યાંનો નાશ. પણ હું પરમ ચેતના જે પરમાત્માનો અંશ તે નામ રૂપથી પર છું અને તે અવિનાશી છે. જેમ ઈશ્વર અવિનાશી છે એમ આત્મા પણ અવિનાશી. એમનું અસ્તિત્વ કાળના સાનિધ્યની સાથે સતત રહેલું છે. આ કાળનો પ્રવાહ એમાં અનંત સૃષ્ટિ નિરંતર વહ્યા જ કરે છે, આવે છે ને જાય છે, જન્મે છે ને મરે છે. જગત એક પ્રવાહ છે અને એ પ્રવાહનું આવવું અને જવું તેની સાહજિકતા છે. અને એટલે જ નામ શું છે? જગત. જન્મયતી જ ગમયતી ઇતિ જગત. જે જન્મે છે અને જાય છે, જે ઉગ્યું તે આત્મે, ખીલ્યું તે કર્મ, એ નિયમ અવિનાશનો. જે જન્મ્યું તે અટલ. જેને ભગવાને અપરિહાર્ય અવસ્થા કહી, તસ્માદ અપરિહાર્ય ભમ નત્વમ જે દુઃખમ. એની ચિંતા જરાય નહીં કરવાની કે આ કલિકાલ છે. હા, આપણા વિચારમાં કે આપણા જીવનમાં કલિકાલ બેસી જાય તો બીજું દુરાચાર અધોગતિ. પણ આપણું જ મન એક એવી અવસ્થા ઉપર આત્માની સાથે અનુસંધિત હોય કે સત્યુગની સાત્વિકતા એને સતત અનુભૂતિ અનુભવ કર્યા જ શકે. આત્મા સાથે બેઠેલું મન સદૈવ સાત્વિકતાની અનુભૂતિ કરશે, કારણ એને જગતના વિષયો, ભોગો, કલિકાલના પાપ અને સ્પર્શ નહીં. સતત આત્મસન્નિધિ, આત્માનુસંધાન એને કોઈ પણ કાળનો સ્પર્શ થવા દેતો નથી. એટલે જ મહારાજે પોતાની અવધૂતિ મસ્તીમાં કહી દીધું, એને કોઈ બંધન ના હોય. નઈ સ્ત્રી ગુણની પતિ ચરદામ કો વિધિ કો નિષેધા, સિદ્ધ છે. એને કોઈ બંધન નથી લાગતા વિધિ વિશે. એને સત્યુગ કે કલયુગ, ત્રેતા કે દ્વાપર કોઈ બંધન સ્પર્શ નથી. અને પોતાની નિજમસ્તીમાં, પોતાની સ્વાનુભૂતિની અંદર સતત રાજ્યા કરતા હોય અને એક જીવનની અંદર ક્યારેક તપસ્યા કરવા બેસી જાય, ક્યારેક યોગ કરવા બેસી જાય, ક્યારેક માળા કરવા પણ બેસી જાય અને ક્યારેક ધ્યાન સમાધિમાં બેસી જાય. એક જ જીવનની ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં પોતાના જીવનના એક અનુભવ કરી લે, ત્રેતાનો, દ્વાપરનો, સતયુગનો, કલિકાળનો. કારણ સિદ્ધ છે. સિદ્ધ મહાપુરુષો હંમેશા પોતાના જીવનમાં ત્રણેય કાળનો અનુભવ કરે છે, જેને સાક્ષાત્કાર કરે છે. એવી ઉચ્ચ કોટી પ્રાપ્ત થઈ જેને આજે પણ સત્યુગને પ્રાગટ્ય પોતાના જીવનમાં કરી શકે. સત્યુગની અનુભૂતિ સ્વયં કરી કરે કેમ કે અંતર્મુખતા આવી ગઈ, પછી બહારના કોઈ પાપ, કોઈ પણ વિઘ્નો અને શેજ પણ સ્પર્શ નહીં થાય. એટલે આજ જીવનની અંદર આ શરીરમાં સતયુગ મેં આમ યોગ લીયા, યોગ ત્રેતા તપસા. અને જયારે તપસ્યા કરવા બેસું ત્યારે મારા જીવનનો ત્રેતાયુગ શરૂ થઈ ગયો. ધ્યાન સમાધિ કરું ત્યારે દ્વાપર યુગ મારા જીવનનો ચાલી ગયો. કઈ નહીં, જયારે માળા ફેરવા બેસું તો કલિકાલ તો છે પણ કલિકાલ નો સ્પર્શ થવા દેતો નથી. નામ સ્મરણ મગજ, પણ એનાથી સહેજ પણ જો દૂર ગયો પોતાના સાધનથી, પોતાના ભજનથી, તો એને કલી એને માથે ચડી દેશે. જેમ પરીક્ષિત
ભગવદ
ભક્ત હતો, ભગવાનથી રક્ષાયેલો એટલે પરીક્ષિત, જે ચારે બાજુથી રક્ષિત હતો એનું નામ પરીક્ષિત. ભગવાનથી રક્ષાયેલો હોવા છતાં એ પરીક્ષિત, એણે સુવર્ણનો મુગટ માથે પહેરતાની સાથે એના માનસમાં, એની વૃત્તિમાં, એના વ્યવહારમાં કલિકાલ પેસી ગયો, કુકર્મ થયું. એક ઋષિને સતાવ્યા, એના પરિણામરૂપ એ પાપનું પ્રાયશ્ચિત એને કરવું પડ્યું. કેમ? ભગવદ રક્ષાથી રક્ષાયેલ હોવા છતાં કલિકાલ જ્યારે એના માનસમાં પેસી ગયો ત્યારે પાપ. ફરી પાછો એ ભગવદ્ ભક્તિમાં પેસી જઈ કલિકાલથી પર ત્યારે એને ભગવાને સારૂપ્ય ભક્તિ આપી, પોતાના સ્વરૂપ બનાવ્યું. યુગ ભેદ, સમય ભેદ, એ તો માણસના મનની અંદર ઉત્પન્ન થતા હોય છે, અને આ મનની અવસ્થા છે. એટલા માટે કહ્યું, મન મેરા તું કહા કરતા હે, હે મારા મન તું આ શું કરું છું. તારે તો ક્યાં તો યોગ, ક્યાં તો સમાધિ, ક્યાં તો ધ્યાન, તારે એ કરવાનું છે, ક્યાં તો ભગવાન નામ સ્મરણ કર. પણ એથી બિલકુલ નીચે ઉતરી જઈને, નિમ્ન કોટિ કક્ષાએ જઈને તું કલિકાલ ને માથે ચડાવવાનું નથી. આ છે એક દર્શન, કે જ્યારે વ્યક્તિ પોતાના આત્મા સુધી પહોંચી જાય સાધક, ત્યારે સિદ્ધ બને, અને સિદ્ધની અવસ્થાના એના બળે, એ શક્તિએ સ્વયં પોતાના જીવનને પોતે ઈચ્છે એવું જીવન બનાવી શકે, સતયુગનું જીવન પણ બનાવી શકે. અને આપણા દરેકને અનુભવ જોઈએ, જ્યારે આપણે શાંતિથી બેસીએ, ધ્યાનમાં બેસી જઈએ, કે ભજન કે સત્સંગમાં બેસી જઈએ, ત્યારે આપણા મનની અંદર બીજા કોઈ વિચારો નહીં. જો તન્મયતા હશે તો કોઈ પાપ ન આવે, કોઈ ચંચળતા ન આવે, કોઈ દોષ, કોઈ મનની કોઈ પણ ખિન્નતા ન અનુભવાય. આવેશ તો માની લેવાનું કે હું કલિકાલથી પર છું. પણ એ જ મન જ્યારે દુરાચાર તરફ વળે, ભોગોની આસક્તિ થાય, ત્યારે એ મનમાં કલિકાલનું પ્રાગટ્ય થઈ ગયું, કળિયુગ આવી ગયું. જે કાળ ભેદ છે એ તો માણસની વૃત્તિઓમાંથી પ્રગટ થાય. અધમ જીવન કલિકાલ સ્વરૂપ થશે, રાજસી જીવન હશે પ્રવૃત્તિ વાળું, એ દ્વાપર ત્રેતા જે સાત્વિક છે, જેમાં તમોગુણ પણ નથી, રજોગુણ પણ નથી, માત્ર સાત્વિકતા છે, એ સતયુગની અંદર જેવો છે. અને સતયુગ એટલે એ છેક ત્યાં સુધી, પરમ સુધી પહોંચેલો છે. એને જગતની કોઈ પણ વૈધાનિક પરિસ્થિતિ સ્પર્શતી નથી, એને ડગાવી શકતી નથી. સ્થિરતા, અને એવી સ્થિરતા કે એને પાપ પુણ્ય શું, સુખ દુઃખ, કે પોતાના જીવનને જે કંઈ ગીતામાં ભગવાને કહ્યું, માના અપમાન તુલ્ય તુલ્ય મિત્રારે પક્ષ શીતોષ્ણ સુખ દુઃખેશુ લાભા લાભો વ્યા ગયો, બધાથી જે પર, એટલે તો ગુણાતીત અવસ્થા કહી. સ્થિતપ્રજ્ઞ એને કહ્યું, એને ભગવાનનો ભક્ત કહ્યું. બીજા અધ્યાયમાં ભગવાને સ્થિતપ્રજ્ઞમાં આ જ વાત કરી, બારમા અધ્યાય એ જ વાત ભક્તના લક્ષણમાં કરી, અને ચૌદમાં ગુણાતીત ની અવસ્થા કહેતા 14મા અધ્યાયની અંદર પણ ભગવાને એ જ વાત કરી. તુલ્ય મિત્રા વિવક્ષર માના અપમાન સમલોષ્ટાત્મતા સમ દુઃખ સુખ સ્થિર સમત્વ યોગ ઉચ્ય. કે જે મનની અવસ્થા માણસને ત્રિગુણાતીત બનાવી શકે છે, સર્વથી પર, એને કશું જ નહીં સ્પર્શે, અને નિસ્પૃહ થયો એના પરિણામ રૂપ પોતાના સ્વસ્વરૂપની સાથેની એની અનંત સાધના એની સાથેનું સાનિધ્ય એને સદાય પોતાના સ્વસ્વરૂપની સાથે જ રાખે, એમાંથી બહાર ન નીકળવા દે, મનને પણ, વૃત્તિઓને નહીં, ઇન્દ્રિયોને નહીં. અને એ સ્થિરતા એને ત્રિકાલા બાધિત થઈ જાય. એટલે સર્જન પણ એ જ કરી શકે છે જેની પાસે પૂર્ણતા છે. અને આત્માની પૂર્ણતાનો પરિચય જેને થઈ ગયો એ ભગવાન કૃષ્ણ ને ભગવાન રામની માફક સૃષ્ટિનું પણ સર્જન કરી શકે, એનું પાલન કરી શકે, એનો લોક સંગ્રહ પણ કરી શકે. લોક સંગ્રહ એવા સંપત્તિ કેમ એ સામર્થ્ય એના મારી સિદ્ધ પુરુષ એવી વિભૂતિ અવતરિત થઈને સર્જનનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકે. અને એ જ્યાં બેસે ત્યાં એના સાત્વિક પરમાણુ વડે એના આત્મબળથી એ સતયુગનું સર્જન ત્યાં આગળ કરી શકે. કલિકાલ એમાં પ્રવેશ ન કરી શકે. કોઈ ચોરી ન હોય, કોઈ જૂઠ ન હોય, કોઈ દુરાચાર ન હોય, કોઈ દુર્વ્યસન ન હોય, અને માણસ શાંતિથી નિર્ભયતાથી સુઈ શકતો હોય, રહી શકતો હોય, કોઈ પણ જાતનો તણાવ નહીં, કોઈ પણ જાતની અશાંતિ કે દુઃખ નહીં. મહાપુરુષ ત્યારે એનો નિવાસ થાય એની સાથે ત્યાં આગળ સાત્વિક અને સતયુગનું વાતાવરણ સર્જિત થઈ જાય. ત્યાં સતયુગ ઉપર સ્વર્ગમાંથી ઉતરી આવ્યો આપણા પોતામાં જ એનું સર્જન થઈ શકે, પણ આપણે નાશ પણ કરી નાખીએ. જ્યાં વૃત્તિઓ બેકાઈ, ભોગોની લાલચ ઉભી થઈ, એની સાથે સત્યુગ અદ્રશ્ય આથમી ગયો, પછી દેખાશે જ નહીં. દીવો લઈને શોધતા નહીં જણાય, અને તે આટલું બધું અંધારું, ક્યાંય ભગવાન દેખાતો નથી, ક્યાંય સત્ય દેખાતું નથી. સત્યુગ ચાલ્યો ગયો, હવે કલયુગ આવવાનો સમય થઈ ગયો. કેમ? ચારે બાજુ પાપાચાર, દુરાચાર. જેટલો દુરાચાર ને જેટલો પાપાચાર હશે એટલો જ કલિકાલ નો અંધકાર, ભયંકર અજ્ઞાન અને પાપ દરેક માણસના મગજની અંદર વ્યાપવાનો મનમાં, અને એ મન જ કલિકાલ થતું હોય છે, મન જ સતયુગ થતું હોય છે. એટલા માટે મન મેરા કહા કરતા આ બધું જુઓ, બધું સર્જન મન કરે છે. જો મન ન ઈચ્છે તો સર્જન નથી. સ્વયં ભગવાન પણ એકો હમ બહુ શામ પ્રજાયત ઇતિ અકલ્પયત. ભગવાને પણ સૃષ્ટિના સર્જનહારે પણ આવો સંકલ્પ કર્યો કે હું એકમાંથી અનેક થાઉં, અને સૃષ્ટિના સર્જનનું કાર્ય બ્રહ્માથી માંડી અને દરેક જીવને સોંપી દીધું. તમારી સૃષ્ટિનું, તમારો વંશનું વર્ધન તમે કરો. આજે આખું સર્જન કાર્ય ઈશ્વરે સ્વયં પોતાને, જેને દરેક જીવને સોંપી દીધું, તારું સર્જન ક્યાંથી આવ્યું? મન. જો દરેક વ્યક્તિ સર્જન કરતી હોય, ઈશ્વર પરમાત્મા સ્વયં સૃષ્ટિનું સર્જન કરતો હોય, અને વ્યક્તિ પોતાના પરિવારનું, પોતાના વંશનું સર્જન કરતો હોય, તો આપણું મન જ છે એ. મનથી સંકલ્પ કર્યો પરમાત્માએ, મનથી સંકલ્પ કર્યો જીવાત્માએ, જેથી એને પોતાનું કુટુંબ, પોતાનો સંસાર સર્જન. એ આખી વૃત્તિ મનમાંથી ઉદ્ભવી છે, બધું જ સર્જન મન દ્વારા થયું છે. અને એ મન દ્રઢ સંકલ્પ કરે કે મારે સંન્યસ્ત અને ત્યાગી વિરક્ત જીવન જીવવું છે, તો સર્જન જ થઈ જશે, પોતે સ્વસ્થ થઈ જશે. માયા અને એ વ્યવહારની અંદર એના મનને નહીં જવા દે. આપવા એ સાત્વિક ભાવથી પોતામાં જ રમાણ કરે, એના પરિણામ રૂપ
એને ક્યારેય પણ ઉપાધિ નથી આવતી અને સતત સત્યુગની અંદર સમસ્ત સૃષ્ટિનું સર્જન મન દ્વારા થાય છે અને મન એ જ બધું જ કારણ છે આખા જગતનું. અને એટલા માટે આ મનની પ્રવૃત્તિ છે, સતયુગ ત્રેતાયુગ દ્વાપર કે કલી, એ મનનું કારણ છે. અને એટલા માટે જ અહીંયા મનની સાથે વાતો કરતા ગુરુ મહારાજે આ વાતને અહીંયા મૂકી સતયુગની. અને ક્યાં મનની વાતો કરવાની અને ક્યાં આ યુગની વાત કરવાની, મેરા મન મેરા તું કહા કરતા હે આ વાત કરી બરાબર છે. અને પછીના પછીની સાથેમાં કહ્યું સતયુગને હમે જોગ લિયા ત્રેતા તપસા મેરી દ્વાપર કિના ધ્યાન સમાધિ કલયુગ માલા ફેરી. આ ચાર યુગની અંદર ચાર ક્રિયાઓ બતાવી ધર્મ અને અધ્યાત્મ, એમાં મનની વાત ક્યાં આવી? પણ મન સાથે આ સંબંધ છે, ક્યાં બધું સર્જન મન જ કરતું હોય. અને મનને કારણે બધી ઉપાધિ આ થતી હોય. લક્ષ્મણજી પણ એ જ વાત કરે છે કે આ બધી ઉપાધિઓ ગોહરાજને કહે છે મન જ કારણ. અને મન જો શાંત થઈ જાય તો ના કશું નહીં. આ જે કઈ જાગ્રત ને સુસુપ્ત અને સ્વપ્ન અવસ્થા દેખાય છે એ બધી મનની પ્રવૃત્તિ છે. અને મનને કારણે જ આ વન કે આ દુઃખ આ સુખ એનો અનુભવ થાય. આવી અવસ્થામાંથી બહાર નીકળવા માટે કહ્યું કે લક્ષ્ય લાયા લેખા. આ બધી પ્રવૃત્તિમાંથી હટી જઈ તું તારા આત્માની સાથેનું અનુસંધાન કરી લક્ષ્યની સાથે, અને લક્ષ્યને જ તારા જીવનનું મુખ્ય કેન્દ્ર ગણીને, મુખ્ય પ્રવૃત્તિ ગણીને બાકી બીજી બધી જ વૃત્તિઓને છોડી દે, એનો ત્યાગ કરી દે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડી દે, ત્રેતાનો ધર્મ પણ છોડી દે, સત્યનો કલિકાલનો કે દ્વાપરનો બધા જ ધર્મ છોડી દે. સર્વધર્માન પરિત્યજ્ય, તારા બધા કર્તવ્યને પણ છોડી દે. મામ એકમ, મારા આત્મ સ્વરૂપ એની એનો એની સાથે જોડાઈ જા. આમ તો આમ પ્રપાપે દિયો મોક્ષ. બધા જ બંધન, બધા જ પાપ, બધા જ ભવ ભવ જે છે જન્મ જન્માંતર લક્ષ્યો રાશિ એ બધાને હું ઉખાડીને ફેંકી દઉં. મામ એકમ શરણમ વ્રજ, મારા એકમાત્રનું સર્જન શરણ કરી લઈ લઈ. અને એક શરણ એટલે કહ્યું આત્મા, પોતાના આત્માનું અનુસંધાન એની અનુભૂતિ અને સતત એની સાથેનું દર્શન. આત્મા રામસ્ય મુનયો, એવા ઋષિઓ આત્મપરાયણ હોય છે. એને બહારના કોઈ પણ વાતાવરણ સાથે સહેજ પણ સંબંધ એ રાખવા ઈચ્છતો નથી, હોતો પણ. આ જ અવસ્થા એને સતત પોતાના જ સ્વસ્વરૂપની અંદર એવો સ્થિર કરી દે કે અનંત કાળ સુધી એમાંથી એ વિખૂટો પડે જ નહીં. અને એ જ પરમ, એ જ પરમાત્મા જેનું સામર્થ્ય આપણે ભગવાન કૃષ્ણ કે ભગવાન રામનું અવતાર કર્યો, પણ એનું સામર્થ્ય એટલું બધું હતું કે સ્વયં સમષ્ટિમાં બેસીને અને પોતાના સ્વમાં પણ રહીને એટલું સામર્થ્ય કેળવ્યું જેના પરિણામ એની શાશ્વતતા, એની સ્વકેન્દ્રતા, આત્માનુસંધાનનું એટલું બધું સામર્થ્ય બળ કે જેના સ્વરૂપે હજારો વર્ષો સુધી, અકલ્પ્ય સમય સુધી એ રામ અને કૃષ્ણ પોતાના સ્વસ્વરૂપ સ્વરૂપે જગત કે સૃષ્ટિ આખી એનું ભજન સર્જન સ્મરણ કર્યા કરતા. કેમ? એમણે એ સામર્થ્ય પોતાની રીતે પ્રાપ્ત કરી લીધું, આત્માનુભૂતિ કરી. ઈશ્વરની આ સૃષ્ટિમાં સર્જન બહાર અન્ય કશું જ નથી, પોતાના આત્મામાં જે બળ છે જે શક્તિ. તો એવો અનુભવ જ્યારે જીવાત્મા સ્વયં કરી લે કે ચાર યુગ શું છે, ક્યાં છે, એની ઓળખ વ્યક્તિ પોતાની જાતે કરી લે કે બસ આ જ છે સર્જન, અને એ પણ મારા મનની અંદર કલ્પનાઓથી જ ઉભા થાય છે. બધું જે કઈ ચરાચર છે, જે કઈ નજરે પડે છે, બધું જ સર્જન છે, અને માત્ર કલ્પના, અને કલ્પના માત્ર ભ્રમણા છે. ઉત્પન્ન સર્જન થાય છે ને પાછું એ લય પામે, સર્જન થાય ને પાછું લય, જેને આપણે ગઢભાજ કહીએ છીએ. ઘડાવું અને ભાજ એટલે ભાગી જવું. આખી સૃષ્ટિ આખી ગઢમાં છે, ભગવાનની દેહ, પણ આપણે ભાંજગઢમાં પડીએ છીએ. એ વ્યવહારિક છે, પણ સમસ્ત સૃષ્ટિનું સર્જન અને જે કંઈ આ લીલા છે એનું નામ જ ભાંજગઢ છે. કારણ એ પ્રવૃત્તિ છે. અને એટલે તો મહારાજે કહ્યું કે જોજો પરવર્તી બાઈ પેસી જાતા કરશે કાંઈ નું કાંઈ, માટે નિર્વર્તિ મારે રાખજો, જવા દેશો નહીં. પણ નિવૃત્તિ રહી શકતી નથી, શરીર છે ત્યાં સુધી, શરીરની સાથે મન છે ત્યાં સુધી. મન અને શરીર નિવૃત્ત બેસી શકવાના નથી, તો શું કરવું? એના માટે કહ્યું કે સતયુગ મેં અમે જોગ લીયા, અને એટલા માટે બીજું કઈ ના થાય. તો જો શરીર શરીર છે, શરીરની સાથે મન છે, પ્રવૃત્તિ કર્યા વગર રહી શકવાના નથી, તો એનો રસ્તો આજ સતયુગ મેં અમે જોગ લીયા. જ્યારે સાત્વિકતા યોગનો ભાવ ઉત્પન્ન કરો એટલે સતયુગ થશે, અને એ જ મનથી ધ્યાન સમાધિ જપ તપ એનાથી સતયુગ પ્રેરાયુ વાપરથી કરી. પણ સર્જન તો માત્ર એ આપણા આ શરીર અને મન દ્વારા જ ઉત્પન્ન. બાકી મન ને શરીર અને મન બે ન હોય તો આ ગમે એટલું પડ્યું હોય, અઢળક સંપત્તિ પડી હોય, શું કરવાનું? એની કોઈ કિંમત જ નથી. કારણ શરીર નથી, મન નથી, એને વાપરનાર શરીર નથી, અને એની કિંમત આંકનારું મન નથી, શું કરવાનું? એ જેમ અહીંયા કાગળના કચરાના ઢગલા પડેલા છે, એના સંપત્તિના ઢગલા પડી જાય. પણ જયારે શરીર અને મન ત્યાં સુધી જાય, ઓ આ તો હીરો છે, ઝવેરાત છે, તરત ઉપાડી લેશે. કેમ? એની પાછળ એનું લક્ષ્ય. બસ એ જ રીતે આપણે જે કઈ પ્રવૃત્તિ કરીએ છીએ એ બધાની પાછળ એનું લક્ષ્ય મન અને શરીર, અને એને કારણે આ સકલ પ્રવૃત્તિ અને આ સકલ સૃષ્ટિ જે દેખાય છે ચરાચર છે. પણ જો એનાથી બહાર નીકળી ગયો, હો ગયે આરંપાર, એમાં ફસાય નહીં, એમાં આસક્ત થાય નહીં, એમાં પોતાની વૃત્તિઓને મૂળ ન બનાવી દે, હા ઘોડ બનાવી દે. સદગુરુ મોય આન મૂલે, ત્યારે ક્યાં પહોંચશે? લક્ષે લાયા લે. જ્યારે ગુરુ મહારાજ મળે, એની કૃપા થાય, એનો આશીર્વાદ, ત્યારે લક્ષ્ય સુધી એ પહોંચી શકે. બાકી જીવન અધૂરું છે લક્ષ્ય વગરનું, અને ગુરુ વગરનું, ગુરુ વગરની ગતિ અને અધ્યાત્મ અધૂરું છે. અધ્યાત્મનો જ્ઞાતા હશે તે જ એને સાચો રસ્તો બતાવી શકશે, અને અધ્યાત્મની પૂર્ણતા સુધી ગુરુ હશે એ જ એને લઈ જઈ શકશે. બાકી અધ્યાત્મ અધૂરું રહેશે અને ક્યારેક ભ્રમણામાં નાખી દેશે. ઘણા માણસો વેદાંતની વાતો કરતા હોય, મિથ્યા છે, નકામું છે, પણ ત્યાં આગળ પણ દંભ આવી જતો. અધ્યાત્મમાંથી દંભ દૂર કરવો હોય તો ગુરુની પરમ આવશ્યકતા, કે જે એ સમજણ આપી દે કે આ જીવનની અંદર ગમે એટલું આવીને પડ્યું હોય, કચરો હોય કે ઝવેરાત હોય, સમલોષ્ટાત્મકાંચન, એને લોઢું હોય, માટી હોય કે સોનું હોય, ત્રણેયમાં એક સરખી દ્રષ્ટિ, એમાં કોઈ ભેદ ના દેખાય, અને એ રીતે સમદ્રષ્ટિ રાખીને પોતે જ પોતાનામાં હંમેશા સ્થિત રહે. સમસત્રો જ મિત્રે જ માનાપમાને વસ્તુલ્ય, પછી અપમાન થાય તો સહન ન થાય, દુશ્મન દેખ્યો એટલે અંદર ઝાડ ચડી જાય. એ કઈ પણ વિકૃતિ શરીરમાં મનમાં આવિદન જોઈએ અને એ અવસ્થા જ્યારે પ્રાપ્ત ત્યારે કહેવાય કે લક્ષ્ય લાયા લેખા અને આરંપાર લેખા ત્યારે જ લક્ષ્ય પહોંચાય અને લક્ષ્ય પહોંચ્યા પછીથી આરપાર જોઈ શકાતું હોય છે. હરિ ઓમ.